නමෝ අරිහන්තානම් නමෝ සිතානම් නමෝ ආරියානම් නමෝ වජානම් නමෝ දේසවසාමෝ මංගලම් භගවාන වීරෝ මංගලම් ගෞතමෝදනි මංගලම් කුණ්ඩ කුණ්ඩාරෝ ජයන ධර්මෝ මංගල මොක්ෂ මාර්ගස්ය නීකාරම් නීකාරම් කර්මෝපෘතං ඥාතාරම් විශ්වතරත්වානං පන්නේකද ගුණලතේ
મોક્ષ શાસ્ત્ર ગ્રંથાધિરાજ એનો આપણું સ્વાધ્યાય ચાલે છે. એમાં જો આપણે લાસ્ટ ટાઈમ જે આપણું ચોથું સૂત્ર હતું સાત તત્વોનું વર્ણન એનો આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. આજે આપણે પાંચમું સૂત્ર જે છે એનો સ્વાધ્યાય કરશું. આપણે પહેલા જે અત્યાર સુધીના સૂત્ર જે શાસ્ત્રમાં પેજ નંબર 17 છે, પેજ નંબર 17 જો અત્યાર સુધી જે સૂત્ર આપણે ભણ્યા એનું થોડું આપણે રિવિઝન કરીએ. સૂત્ર વાંચું જો સ્ક્રીન પર છે, પહેલું સૂત્ર ભૈયા સૂત્ર લગા દીજે. પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એક સ્થાને મોક્ષ માર્ગ કહે છે. પછી બીજું સૂત્ર શું હતું? તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થાય છે? કે તત્વાર્થની શ્રદ્ધા કરવાથી. તત્વ અને અર્થ એટલે વસ્તુનો જે સ્વભાવ છે એનો નિર્ણય કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. એ કેવી રીતના પ્રાપ્ત થાય છે? તો બે રીતે પ્રાપ્ત થઈ શકે, કાં તો નિસર્ગ અથવા અધિગમથી. તો તન્ન નિસર્ગાદ અધિગમાદ દ્વા, બરાબર. આ ત્રીજું સૂત્ર હતું. અને છેલ્લું જે આપણે વાંચ્યું છે કે હવે તત્વના નામ, હવે આપણે એમાં ડિટેલમાં જઈએ છીએ. તો જો તત્વના નામ શું લીધા? જીવા જીવાત્ર બંધ સંવર નિર્જરા મોક્ષા તત્વ. એ કયા તત્વ છે? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ, આ સાત તત્વો છે. જો હવે આપણે આગળ વધીએ, હવે પાંચમું સૂત્ર શું આવ્યું એનું જો ટાઈટલ પેલા વાંચીએ. જો પાંચમા સૂત્રની સ્લાઇડ હવે મૂકીએ. જો પાંચમા સૂત્રનું ટાઈટલ છે જો ઉપર રેડમાં છે, નિશ્ચય સમ્યક દર્શન આદિ શબ્દો કે અર્થ સમજને કી રીત. અત્યાર સુધી જે આપણે સિક્વન્સ શું આવી, કે શરૂઆત ક્યાંથી કરી? કે જીવનું એકમાત્ર કર્તવ્ય હોય તો મોક્ષ માર્ગ પ્રગટ કરવા, અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઈચ્છાનું પ્રગટ થાય. એમાં પણ સૌથી પહેલા સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થાય? તો તત્વાર્થ સિદ્ધાંત કરવાથી. અને એના માટે સાત તત્વનું વર્ણન શરૂ કર્યું. હવે એમાં આગળ શું કીધું? કે આ સાત તત્વના નામ તો આપણે લીધા, પણ એને સમજવાની રીત શું છે? એને સમજવાની રીત શું છે? જો આ બુકમાં પણ થોડું ટાઈટલ જોયું છે, સાત તત્વો સમ્યક દર્શન આદિ તથા બીજા શબ્દોનો અર્થ સમજવાની રીત. અહીંયા ખાલી આપણે નિશ્ચય સમ્યક દર્શન આદિ લખ્યું છે, પણ એમાં સાત તત્વ આદિ બધું લઈ લેવાનું. અને ઇન જનરલ જે આપણે જીવવાણીમાં જેટલો પણ સ્વાધ્યાય કરીએ છીએ એ બધા માટે આ સૂત્ર કામમાં આવે છે. કેવી રીતના કામમાં આવે છે આપણે સમજીએ. જો પેલા સૂત્ર વાંચીએ. નામ સ્થાપના દ્રવ્ય ભાવ સહ તન્યા, બરાબર. જો આવી રીતના એની જોડણી કેવી રીતના છે? નામ સ્થાપના દ્રવ્ય ભાવ, બરાબર. પછી શું છે? તત્તન્યા, બરાબર. એમાંથી પહેલો તો ભાવ સાથે લઈ લો, એટલે ભાવત ભાવત એટલે સ છે ને, સ ગેટ કન્વર્ટેડ ઇન ટુ જે હ ના બે નોટ સ ને, એવી રીતના ભાવત તન્યા. ત તન્યાક એટલે તત્ન્યાક. બરાબર, હવે એક એક શબ્દ નો આપણે મીનિંગ જોઈએ. ચાર વસ્તુ થી નીકળી કાઢી, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તત એટલે તે બધા, ન્યાસ, ન્યાસ એટલે શું, તેને ન્યાસ કહેવામાં આવે છે. જો આપણે એનો અર્થ વાંચીએ, નામ સ્થાપના દ્રવ્ય ઓર ભાવ સે ઉન સાત તત્વો તથા સમ્યક દર્શન આદિ કા લોક વ્યવહાર હોતા હૈ. જો કહેવાતું માંગે તો અત્યાર સુધી જેટલા પણ આપણે સમ્યક દર્શન, તત્વ આદિ જેટલા પણ શબ્દ આપણે વાંચ્યા, તો એ શબ્દથી આ જે આપણે મોક્ષ માર્ગને સમજાવવાનો અથવા ધર્મ ઉપદેશ આદિ કહેવાનો અથવા બીજો પણ લોક વ્યવહાર, આ બધા શબ્દોથી આપણે એકબીજાને કહીએ છીએ. બરાબર છે કે સમ્યક દર્શન શું છે કે જીવની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન. હવે મને શ્રદ્ધા હોય પણ તો મારે તમને કેવી રીતના સમજાવવી, તો વ્યાપાર કેવી રીતના, વ્યવહાર કેવી રીતના ચાલે છે, તે શબ્દોથી ચાલે છે. બરાબર, હવે આ શબ્દોથી એક વ્યક્તિ કહેનાર છે અને બીજો વ્યક્તિ સાંભળનાર છે. બરાબર, ઇન એની કમ્યુનિકેશન ઇટ ઇઝ અ વન વે કમ્યુનિકેશન. બરાબર, એક વ્યક્તિ કહેનાર છે, બીજો સાંભળનાર છે. હવે જે કહેવામાં આવે છે એ કહેવામાં, મેસેજમાં પર્સ્પેક્ટિવ કોનો હોવો જોઈએ, કહેનારનો કે સાંભળનારનો? ખ્યાલ આવે ને, તેની અંદર જે મેસેજ જે કહેવામાં આવી રહ્યો છે એ મેસેજમાં જે મીનિંગ નીકળે એ મીનિંગ ની પાછળ પર્સ્પેક્ટિવ કોનો હોવો જોઈએ, કહેનારનો કે સાંભળનારનો? કહેનાર. બરાબર, તો જે અહીંયા બોલનાર વ્યક્તિ છે એ બોલનાર વ્યક્તિના જે ભાવ છે એને વર્ણન કરવાની પદ્ધતિ, એને કહેવાય છે ન્યાસ અથવા નિક્ષેપ. ખ્યાલ આવે, ન્યાસ અથવા નિક્ષેપ. જો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ, થોડું ઇન્વોલ્ડ એટલે થોડું જુદું સૂત્ર જ આપણે કદાચ બહુ વાર ન સાંભળ્યું હોય, આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે એને સમજવાની કોશિશ કરશું. જો નેક્સ્ટ સ્લાઇડમાં સૂત્ર કા પ્રયોજન, આ સૂત્રને અહીંયા કહેવાનું શું પર્પઝ છે? આપણે મોક્ષ માર્ગની વાત કરતા હતા, સમ્યક દર્શન આદિની વાત કરતા હતા, સાત તત્વોની વાત કરતા હતા, તો વચમાં આ ક્યાં આવ્યું? ખ્યાલ આવે છે કે નહીં? તો જો એને કહેવાનું પર્પઝ, વક્તા કે મુખ સે નિકલે હુએ શબ્દ કી અપેક્ષા કો લેકર ભિન્ન ભિન્ન અર્થ હોતે હૈ. જે પ્રવચનકાર છે અથવા અહીંયા તો આચાર્ય ભગવાન છે જે આપણને શાસ્ત્ર દ્વારા ઉપદેશ આપી રહ્યા છે, તો એ જે શબ્દ કહી રહ્યા છે તો એ શબ્દના ભિન્ન ભિન્ન મીનિંગ નીકળી શકે છે. ખ્યાલ આવે છે? તો જો સેકન્ડ માં ઉન અર્થો મેં વ્યભિચાર એટલે કે દોષ ન આય ઓર સચ્ચા અર્થ કેસે હો યે બતાને કે લિયે યહ સૂત્ર કહા ગયા. આ સૂત્રનો પર્પઝ શું છે કે જે કહેનાર વ્યક્તિ છે, જે ઉપદેશ કરતા આચાર્ય ભગવાન છે, તો એના શાસ્ત્રમાંથી શું અર્થ સમજવો એ સમજવાની પદ્ધતિ, તેને આ નિક્ષેપ અથવા ન્યાસ કહેવામાં આવે છે. જો એની આગળ પરિભાષા આપણે વાંચીએ, જો આપણે શું પહેલા કીધું, તત્વાર્થ શ્રદ્ધાનો સમ્યક દર્શન. બરાબર, તો તત્વાર્થ એટલે શું? તત્વ પ્લસ અર્થ. બરાબર, અર્થ એટલે વસ્તુ પદાર્થ, અને તત્વ એટલે એ પદાર્થનો ભાવ. એટલે કોઈ પણ વસ્તુનો ભાવ છે એ આપણે સમજીએ તો એનું પ્રયોજન આપણને સમજે. જેવી રીતના અગ્નિનો ભાવ શું છે કે એની ઉષ્ણતા જે છે એનો તમે કંઈ યુઝ કરી શકો, એનું સ્વરૂપ જ ન સમજો તો એને યુઝ કેવી રીતના કરો? બરાબર ને, એવી રીતે જીવ, તો જીવ તમે શબ્દ કહી દીધો તો એનો પદાર્થ તમને સમજાય, સમજો કે અર્થ સમજાય, પણ એમાં જ સુખ જ્ઞાન આદિ અનંત ભાવો ભરેલા છે એ ન સમજાય તો એને યુઝ કરીને એટલે એનો આશ્રય લઈને જીવ સુખી કેવી રીતના? એટલે આ બે ક્યારે ખ્યાલમાં આવે, વસ્તુ અને એનો ભાવ, ત્યારે તેનું પ્રયોજન સમજાય છે. બરાબર, તો એ અર્થો કે સામાન્ય ચાર પ્રકાર કહે ગયો. આ જે શબ્દ કીધા, જે રીતના આપણે કીધું તત્વ, જીવ, અજીવ, આશ્રવ આદિ, આ તો ખાલી નામ થયા. બરાબર આ ખાલી નામ થયા. હવે હું તમને એવું સાત સાત તત્વ હોય છે, જીવ અજીવ આશ્રમ બંધ સંબંધો, તો તમને શું ખ્યાલમાં આવ્યું કે સાત તત્વ હોય છે ને આ બધા નામ છે. તો નામ ખ્યાલમાં આવી ગયું, નામની પાછળ રહેલી વસ્તુ અને એનો સ્વભાવ શું છે એ કેવી રીતના ખ્યાલમાં આવે, તો એને ખ્યાલમાં લેવા માટે એક એક તત્વનું વિસ્તૃત સ્વરૂપ સમજવાની જરૂર પડે છે. બરાબર છે ને? અને અહીંયા જે આપણે કીધું તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન, તત્વની તત્વાર્થની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય છે. તો એવું સમ્યક દર્શન તિર્યંચાદીને પણ થઈ જાય છે. બરાબર, એમને તો ક્યાં તત્વના નામ ખબર છે? તો એવી એમને શું વસ્તુ ખબર પડી ગઈ કે જેનાથી એમને સમ્યક દર્શન થઈ ગયું અને આપણને તેને નામ આવી પરિભાષા બી ખબર પડી ગઈ અને હજી સમ્યક દર્શન ન થયું. એની પાછળનો જે ભાવ છે, આ જે શબ્દો જે કીધા એ શબ્દ તો ખાલી વસ્તુ થઈ ને, એ ખાલી પદાર્થ થયા, એ પદાર્થની પાછળ રહેલો ભાવ, એ ભાવને જ્યાં સુધી જીવ ન પકડે ત્યાં સુધી એનું કામ પડતું નથી. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનને સમજવા માટે અહીંયા આચાર્ય ભગવાને પહેલા આ ચાર નિક્ષેપો કીધા કે જો જિનાગમમાં આવી રીતના વર્ણન આવે છે. હવે જ્યાં જે જાતનું વર્ણન હોય ત્યાંથી તમારે એ સમજવું જોઈએ. આપણે એના પણ એક્ઝામ્પલ લઈશું કે કેવી રીતના આવે છે. જો આગળ પહેલા એક પરિભાષા વાંચીએ છીએ, નિક્ષેપની વ્યાખ્યા, નિક્ષેપની વ્યાખ્યા. હવે નિક્ષેપ શું છે અથવા ન્યાસ શું છે પેલા એ સમજે. પદાર્થ કે ભેદ કો ન્યાસ અથવા નિક્ષેપ કહા જાતા હૈ. પદાર્થ ના ભેદ ને ન્યાસ અથવા નિક્ષેપ કહેવાય. જો કોઈ પણ એક પ્રોસેસ છે ને, જેવી રીતના મેં આ શાસ્ત્ર જાણ્યું, બરાબર, આ શાસ્ત્ર શું છે, પદાર્થ છે, હું જાણનાર છું, બરાબર, અને મારું જ્ઞાન એમાં કામ કરે છે. ક્રિયા શું થઈ કે જ્ઞાન થી મેં જાણ્યું. કોને જાણ્યું? આ શાસ્ત્ર. કોને જાણ્યું? મેં, હું કરતા આ કર્મ અને વચમાં ક્રિયા. બરાબર, જે મારું જ્ઞાન છે એ જ્ઞાનમાં જે ભેદ પડે છે એને નય કહેવાય છે. આ તો સાંભળ્યું હશે ને ક્યારેક પહેલા. આના પછીના સૂત્રમાં એનું પણ ડિટેલમાં વર્ણન આવશે, પ્રમાણ અને નહીં. હવે જે પદાર્થ છે એ પદાર્થના ભેદને નિક્ષેપ કહે છે. ચાલો, સામેવાળો જે પદાર્થ છે એના ભેદને નિક્ષેપ કહે છે. જેવી રીતના સમજો કે આપણે કોઈનું નામ હોય પ્રશમ, પ્રશમ શબ્દનો લિટરલ મીનિંગ શું થાય? શાંત, સુખી, આનંદમય. હવે એ પર્સન શાંત છે? એ પર્સન શાંત નથી, એનું નામ શાંત છે. ખ્યાલ આવ્યો ને? હવે આપણે એમ કે પ્રશમ અહીંયા આવો, તું તો બહુ કંકાસ કર, બહુ કજિયો કરે. નામ એનું પ્રશમ અને કરે છે શું? કે કંકાસ કરે છે. તો બે મ્યુચ્યુઅલી ઓપોઝિટ છે ને. પણ હવે જો ત્યાં આપણે બહુ ઇઝીલી સમજી જઈએ છીએ કે આને ખાલી નામથી પ્રશમ કહેવાય છે, બાકી ખરેખર એનું કઈ પ્રશમ નથી. મારો ભત્રીજો છે, એનું નામ છે રાજવીર. હવે રાજવીર કોનું નામ હોય? કે કોઈ રાજા હોય, કોઈ એવું આમ જાણે સુલતાન હોય, કોઈ મોટો આમ વ્યક્તિ હોય, વીર હોય. વીર તો એનો શારીરિક બળથી વીર હોય, અને રાજા હોય તો એનું નામ રાજવીર. હવે આપણને શું છે ખ્યાલ છે કે ભાઈ આનું ખાલી નામ રાજવીર છે, બાકી એનામાં એવા એકે ગુણો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો આજે બોલનાર હું કહું રાજવીર, અહીંયા આવું. બોલનાર કોણ છે? હું છું. બોલવાની ક્રિયા શું થઈ? ત્યાં શબ્દ નીકળ્યા. અને કોને બોલાવું છું? કે એ વ્યક્તિને કે જેનું નામ રાજવીર છે. કોઈ ખરેખર રાજાને બોલાવતો નથી. બરાબર, તો સામેવાળો જે પદાર્થ છે, જે વ્યક્તિ છે, એને કોઈ પર્ટિક્યુલર એંગલથી સંબોધન કરવાની પદ્ધતિ, એને કહેવાય નિક્ષેપ. ખ્યાલ આવ્યો? આપણા જ્ઞાનમાં જે ભેદ પડે એને કહેવાય નય, અને પદાર્થમાં જે કહેવાની પદ્ધતિ એને કહેવાય નિક્ષેપ. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે ઉપર જઈને મંદિરમાં ઉપર જઈને આપણે શું કહે, કયા ભગવાન છે? શ્રીમંદર ભગવાન. કે હે સિમંદર ભગવાન તમારો જય હો. હવે સપોઝ આપણે અહીંયાથી જઈએ ત્યાં ચૈતન્યધામ, ત્યાં કયા ભગવાન છે? મૂળ નાયક મહાવીર ભગવાન. ચલો આપણે સોનગઢમાં જઈએ પરમાગમ મંદિરમાં, કયા ભગવાન છે? મહાવીર ભગવાન. હવે મહાવીર ભગવાનની પણ પ્રતિમા કેની બનેલી છે? માર્બલની. અહીંયા ભગવાનની પ્રતિમા કેની બનેલી છે? માર્બલની. માર્બલમાં ભગવાનના એકે ગુણો છે? ભગવાનના એકે ગુણો છે માર્બલમાં? સિમંદર ભગવાન કયા પદમાં છે? અરિયંતમાં કે સ્થિતિમાં? અરિયંત ભગવાનને કયા ગુણો હોય? આનંદ ચતુર્થ કહે ને મુખ્ય પદ, કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. આ માર્બલની પ્રતિમા જાણી શકે છે? એનું આનંદ જ્ઞાન છે નથી, સુખ છે નથી, તો પછી ભગવાન કેવી રીતે? આપણે કોઈ એક પર્ટિક્યુલર પદાર્થમાં આ ભગવાન છે એવી સ્થાપના કરી છે અને એનાથી આપણે હવે એને ભગવાન તરીકે પૂજીએ છીએ. ત્યાં મુખ્ય શું છે કે જીવોના ભાવ વધારે મુખ્ય છે. ખ્યાલ આવે? આપણે એમાં આવશું થોડી વાર. તો કહેવાનો મતલબ શું કે હે સિમંદર ભગવાન એમ કહીએ અને કોઈ સમજો સાવ એમ અજાણ્યો વ્યક્તિ હોય અને થોડો ગાંડો હોય, ક્યાં છે, ક્યાં છે સિમંદર, ક્યાં છે એમ કરીને ગોતવા લાગે, આ તો પથ્થરની પ્રતિમા, આ ક્યાં ભગવાન છે એમ કરીને ગોતવા લાગે, ક્યાં છે, ક્યાં છે. ખ્યાલ આવે ને? કેમ? કેમ કે સ્થાપના નિક્ષેપ સમજતો નથી. ખ્યાલ આવે? જે ન સમજનાર વ્યક્તિ હોય કેવી રીતના બિહેવ કરે કે ગાંડાની જેમ બિહેવ કરે? આપણે એમ કહે ને કે આ તો પાગલ થઈ જાય. અને જે સમજનાર વ્યક્તિ હોય શું થાય કે સામ નામથી જ સમજી જાય. હવે ચલો સમજો કે તમારે સમજો ચંદ્રેશભાઈ નો પુત્ર હોય એનું નામ રાખ્યું સિમંદર. ઇમેજિન કરો કે એના છોકરાનું નામ રાખ્યું સિમંદર. હવે એને અહીંયા દર્શન કરવા લઈ આવે, સિમંદર ભગવાનના દર્શન કરવા લઈ આવે. હવે આપણે શું કહીએ? સિમંદર, સિમંદર ભગવાનના દર્શન કરો. હવે શું શું ક્યાં શું સમજવું? ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલું જે સિમંદર કીધું તેના માટે કીધું કે ભાઈ પેલા વ્યક્તિને સંબોધન કરવા માટે કીધું, એ નામથી કીધું ખાલી. એને સિમંદર કહેવાથી કે આપણે એની પૂજા નથી કરતા? ખ્યાલ આવે? અને બીજું સિમંદર તેના માટે કીધું કે ભગવાનને આપણે સિમંદર ભગવાન તરીકે કીધું, ત્યાં પૂજ્યત્વનો ઉપચાર છે કેમ કે ભગવાન છે. બરાબર? ગુરુદેવજી આપણને કે ને તું ભગવાન છે અને ભગવાન થા. હવે શું સમજવાનું? પહેલું નામ કીધું, પછી સ્થાપના કીધું. બરાબર? હવે આ બીજી બે નિક્ષેપ કહું છું, તું ભગવાન છે અને ભગવાન થા, એનો શું મતલબ? કે વર્તમાનમાં ભગવાન છે કેવી રીતના? અત્યારે આપણે ભગવાન છે, શક્તિથી ભગવાન છે. જેવી ભગવાનમાં શક્તિ છે એવી જ આપણામાં શક્તિ છે, એટલે શક્તિથી આપણે ભગવાન સ્વરૂપ છે. અને બીજું શું કીધું? કે ભગવાન થાવ, બધા ભગવાન છો ને ભગવાન થાવ. હવે છેદ વસ્તુ થાય પણ જયારે ગુરુદેવજી એ કહે છે તો બોલનારનો અભિપ્રાય કઈ રીતે આપણને સમજાય? એ રીતે સમજાય છે કે હા, જે પહેલું ભગવાન કીધું ને એ તો ભાવરૂપ શક્તિથી કીધું છે, અને બીજું જે ભગવાન કીધું છે ને એ આપણે ભવિષ્યમાં પ્રગટ રૂપે ભગવાન થતું એ દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આપણને કીધું છે. જે ત્રીજો વ્યક્તિ કે સમજ જે વચમાં સમજી ગયો છે, બોલનારનો અભિપ્રાય કેવી રીતના સમજે છે? કે નિક્ષેપથી સમજે છે. ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી નિક્ષેપ ક્લિયર ન હોય ત્યાં સુધી શાસ્ત્રના એકે મેસેજ સમજાય નહીં. હવે જો શાસ્ત્રનું એક્ઝામ્પલ આપ્યું, સમયસાર ગ્રંથાલિરાજમાં શું કહે છે? જ્ઞાન તે આત્મા. શું કહે છે? જ્ઞાન તે આત્મા. હવે જ્ઞાન તે દ્રવ્ય જે ગુણ છે કે પર્યાય છે? જ્ઞાન ગુણ છે. આત્મા દ્રવ્ય જે ગુણ છે કે પર્યાય છે? દ્રવ્ય છે. તો ગુણ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય એમ કહીએ તો શું પ્રોબ્લેમ આવે?
અનંત ગુણ છે, આપણે
ના મારો પ્રશ્ન સિમ્પલ, તમે એક્સપ્લેનેશન નહીં આપો. ગુણ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય જઈએ તો શું પ્રોબ્લેમ? તો અંશ અને અંશ ઇક્વલ થઈ ગયા તો એમાં શું પ્રોબ્લેમ આવે? કે ભાઈ બધા દ્રવ્યમાં એક જ ગુણ બચે, બીજા ગુણ રહે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? અમે જે વિક્ષેપને ન સમજે તો આ અર્થનો આખો અનર્થ થઈ જાય. બરાબર ને? અહીંયા અર્થ કેવી રીતના સમજવો? જ્ઞાન કે આત્મા કહેવાથી શું કહે છે? કે જે ભાવ અપેક્ષા એ એક એનો ગુણ જે છે એને મુખ્ય કરીને આખા દ્રવ્યને એ જાતે સંબોધન કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આખા દ્રવ્યને એ રીતનું સંબોધન કરી નાખે છે. તો એ વિક્ષેપના વર્ણનથી સમજાવે. જો આપણે એની પરિભાષા ફરીથી વાંચીએ હવે થોડું આપણને વધારે ક્લિયર થાય. નિક્ષેપની વ્યાખ્યા, પદાર્થ કે ભેદો ન્યાસ અથવા નિક્ષેપ કહે છે. પદાર્થના ભેદને આપણે જીવમાં કે જ્ઞાનના નહીં, સામેવાળા પદાર્થને લોક વ્યવહારમાં છે. એક વાર જો ફરીથી આગળ જશે ને ભવ્યમ જે સૂત્ર હતું ને એમાં સૂત્રના અર્થમાં શું છે? નામ સ્થાપના દ્રવ્ય ઓર ભાવ દે ઉન સાત તત્વ સમ્યક દર્શન આદિ આદિ આદિમાં બધું લઈ લેજો. શાસ્ત્ર જેનાગમ આદિ આદિ બધું કા લોક વ્યવહાર હોતા છે. આ નિક્ષેપનું પર્પઝ શું છે? કે લોક વ્યવહારમાં યુઝ થાય. જ્ઞાનમાં તો જે આપણું પ્રમાણ જ્ઞાન છે એનાથી પદાર્થને અનેકાંતાત્મક આખું એક સાથે જાણી લે છે જીવ. અને એક એક જાણવું હોય તો જ્ઞાનથી એક અપેક્ષાએ પણ જાણે છે અને એક અપેક્ષાએ બોલવાનો વ્યવહાર પણ ચાલે છે. બરાબર? એ તો જીવના નય, જીવના જ્ઞાન અને એના નયના અંશ છે. પણ સામેવાળા પદાર્થને જેને સમજાવવાની કોશિશ કરવામાં આવે છે તો એને સમજાવવા માટે આવો લોક વ્યવહાર કરવામાં આવે છે. જો હવે હું અહીંયા પૂજ્ય પાદ આચાર્ય દ્વારા રચિત સર્વાર્થ સિદ્ધિ ટીકા છે તત્વાર્થ સૂત્રની, એનું પાંચમું સૂત્ર ને એનો છેલ્લે વિશેષા છે. જો બહુ સરસ વર્ણન છે, સાંભળ્યું. નિક્ષેપ એમ શબ્દ છે ને, તો ની ઉપસર્ગ પૂર્વક, ની ઉપસર્ગની સાથે, ઉપસર્ગ એટલે જે આપણે કહે ને પ્રિફિક્સ, ની પ્રિફિક્સ સહિત ક્ષિપ ધાતુ છે નિક્ષેપ શબ્દ બનાવે. આપણે ક્ષિપ બીજે ક્યાં વાપરીએ છીએ કોઈને ખ્યાલ છે? જો આ અર્થ પણ કહી દઉં, નિક્ષેપ કા અર્થ હૈ રચના, ક્ષેપણ. આપણે કહીએ ને પુષ્પાંજલિ ક્ષિપે, તો એના માટે આપણે શું કહીએ છીએ? કે હું પુષ્પાંજલિ લઉં છું અને હું એને નીચે રાખું છું, ક્ષેપણ કરું છું. એવી રીતે અહીંયા નિક્ષેપ રચના, કોઈ એક વસ્તુમાં, કોઈ એક વસ્તુને કોઈ દૂસરી વસ્તુ કા આરોપિત કથન રખના, ઉસે કહેતે હૈ નિક્ષેપ. જો વાંચી આવો, આશય યહ હૈ કે એક એક શબ્દ કા લોક મેં ઓર શાસ્ત્ર મેં પ્રયોજન કે અનુસાર અનેક અર્થો મેં પ્રયોગ હોતા હૈ. આપણે કહે ને અગુરુ લઘુ, સમજે છે? અગુરુ લઘુ ક્યાં આવે છે? જો સામાન્ય ગુણ પણ છે અગુરુ લઘુ, પછી 147 શક્તિમાંથી એક શક્તિ પણ છે અગુરુ લઘુ સ્વ શક્તિ, પછી પ્રતિજીવી ગુણ પણ છે અગુરુ લઘુ પ્રતિજીવી ગુણ, અને બીજું એક નામ કર્મની પ્રકૃતિ પણ છે અગુરુ લઘુ સ્વ નામ કર્મ, અગુરુ લઘુ નામ કર્મ. હવે ખાલી અગુરુ લઘુ કહેતા શું સમજવું આપણે? ખ્યાલ આવે ને? કોઈ પણ એક જ શબ્દનો શાસ્ત્રમાં અનેક જગ્યાએ અનેક ભાવોમાં યુઝ થાય છે. શબ્દ બહુ સીમિત છે અને ભાવો ઘણા છે, તેને સમજાવવા માટે અનેક જગ્યાએ, જે રીતના કર્મ શબ્દ વાપરો તો કર્મના તો 8 કે 10 મીનિંગ નીકળે છે. તો ક્યાં કયા શબ્દથી શું કહેવા માંગે છે એ કોના અનુસાર નક્કી થાય? સમજવાના વ્યક્તિ અનુસાર કે બોલનાર વ્યક્તિ અનુસાર? બોલનાર વ્યક્તિના જે પદાર્થને વર્ણન કરે છે એ પદાર્થ વિશેના અભિપ્રાયને નિક્ષેપ કહેવામાં આવે છે. ख्याल आ रही थी जो करी दी वाक्य। निक्षेप का अर्थ है रखना, न्यास शब्द का भी यही अर्थ है, बराबर। इसलिए बेस सिनोनिम चाहिए। आशय यह है कि एक एक शब्द का लोक में और शास्त्र में प्रयोजन के अनुसार अनेक अर्थों में प्रयोग किया जाता है। यह प्रयोग कहां किस अर्थ में किया गया है इस बात को बतलाना ही निक्षेप विधि का काम है। अपने जो निक्षेप जगरिस्ना कोई छोकरा में नाम राखे, अपने नामकरण विधि करिए, जैसे कोई न्यू बॉर्न बेबी हो नेमिंग सेरेमनी, तो आप शू करियो कि एक तो त्या जीव है, त्या बीजा अनंत आनंद पुद्गल परमाणु हो, बदा समूह ने अपने एक संज्ञा डेजिग्नेट करिए, अपने एक नाम एने डेजिग्नेट करिए, आज थी आज ये स्ट्रक्चर है बदा आ नाम थी बोला, इन्हें कहवा नेमिंग सेरेमनी, इन्हें कहवा निक्षेप, निक्षेपण कि आप नाम निक्षेप करो, बराबर। अपने पंचकल्याण प्रतिष्ठा महोत्सव गयो तरह आप शू कर आ पत्थर की प्रतिमा ने अपने संस्कार रोपण आदि थी सीमंदर भगवान नो त्या स्थापना निक्षेप करी, जे रीतना आप इंग्लिश में इम्पर्सोनिफिकेशन कही है, कोई जे वस्तु जीवित नहीं पण एना में जीवित व्यक्ति नो आरोप करो एने स्थापना निक्षेप कहवाय। अपने जोशु थोड़ी बार जो आगे वाँचो। आवश्यकता अनुसार निक्षेप अनेक भेद का किया जाता है, जो आप वो इंटरेस्टिंग है सांभ लो। शास्त्रों में भी ऐसे विविध भेदों का उल्लेख देखने में आता है। खरेखर अब चार निक्षेप नहीं, निक्षेप ना घना बड़ा भेद हो ही सके, जे जे ज्या ज्या जे जे जात नु आरोपित कथन करवामां आवे निक्षेप। इन जनरल कोई पण एक पदार्थ में कोई बीजा पदार्थ अथवा भावों नु आरोपित कथन करव एने कहेवाय निक्षेप। पण या सिम्प्लिसिटी माटे आपणे चार नु वर्णन करीए छे, नाम स्थापना द्रव्य और भाव। जो आशय यह है कि जैसे टीका में कोई पण ग्रंथ आपणे वाचीए तो टीका में एक जीव शब्द का नाम की अपेक्षा से भिन्न अर्थ बदलाया है, स्थापना की अपेक्षा से भिन्न अर्थ बदलाया है, द्रव्य की अपेक्षा से भिन्न, भाव की अपेक्षा से भिन्न। जेवी रीतना के जेवी रीतना शास्त्र में एम कहे कि विश्व में जीव नामक पदार्थ है, बराबर। तो त्या जीव पदार्थ नो मतलब शू काढ़ो, त्या द्रव्य गुण पर्यायात्मक आखी जीव वस्तु, बराबर, प्रमाण नो विषय। पछी एम कहेवाय के शास्त्र में जीव चार गति में जोवामां आवे छे, कई गति, नरक गति, तिर्यक गति, मनुष्य गति, देव गति। एमांथी आपणे कई गति ना जीव छे, मनुष्य गति ना जीव छे। तो आ मनुष्य गति ना जीव में जीव शब्द नो शू मतलब काढ़ो, शू मतलब काढ़ो, अहे जीव कीधु आ मनुष्य जीव, मनुष्य जीव नो मतलब कि अंदर एक जीव जुदो छे अने आ शरीर पर जीव नो आरोपित कथन कहेवामां आवे। आ पुद्गल नो जो आ पुद्गल मां जीव नी संज्ञा आपी ने कि आ तो मेल छे, तो ए स्थापना निक्षेप थई गयो। ख्याल आवे छे ने? तो ज्या ज्या जे रीते वर्णन करवामां आवे छे त्यां ए समझवुं जोईए। हवे एम कहेवाय ने कि भाई जीव सिद्ध समान छे, આટલા વાક્ય નો તમે બે રીતે ઇન્ટરપ્રિટેશન કરી શકો, દ્રવ્ય નિક્ષેપ થી પણ અને ભાવ નિક્ષેપ થી પણ। સિદ્ધ સમાન દ્રવ્ય નિક્ષેપ થી કેવી રીતના કે ભવિષ્યમાં સિદ્ધ થશે એટલે હમણાં સિદ્ધ સમાન કીધું, અને ભાવ નિક્ષેપ થી કેવી રીતના કે સ્વભાવથી તો હમણાં જ સિદ્ધ સમાન છે, બરાબર કહ્યું ને, જે દ્રવ્ય ને ભાવ નું શું મિનિંગ આપણે હમણાં પરિભાષા જોશું થોડી વાર, હવે આગળ વધીએ। પરિભાષા પર આપણે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો, પાછી સ્લાઇડ 12 છે। पदार्थों के भेद को न्यास अथवा निक्षेप कहते हैं, बराबर। चलो आगे, प्रमाण और नय के अनुसार प्रचलित हुए लोक व्यवहार को निक्षेप कहते हैं। प्रमाण और नय शू है, नेक्स्ट सूत्र में जो पदार्थ ने आखा ज्ञान ने प्रमाण कहते, एकदेश ज्ञान में पार्शियल ज्ञान में नहीं है। एना अनुसार लोक व्यवहार नक्की रहे। अपने कहें हाथी केवो है तो हाथी मोटा जाडा पिलर केवो है। क्या एंगल की बात करी कि कोई भी व्यक्ति एने खाली पग ने टच करू हो तो एने हाथी एवं देखाय तो एने एवं वर्णन करू तो सामने हाथी ऊपर एवं वर्णन थे ने कि हाथी आवो छे तो ध्यान निक्षेप नो आवी गयो अंदर ख्याल आवे ने। चल आगे ज्ञेय पदार्थ अखंड है। कोई पण पदार्थ तो खरेखर अखंड है पण तथापि उसे जानने पर ज्ञेय पदार्थ के जो भेद अंश किए जाते हैं उसे निक्षेप कहते हैं। जीव में द्रव्य गुण पर्याय ना भेद पाड़वा पण निक्षेप है केम के खरेखर त्यां भेद छे ज नहीं। खरेखर तो त्यां आपको एक अखंड पदार्थ है पण अखंड पदार्थ ने एना त्रिकाल अंश थी वर्णन करवू एना क्षणिक अंश थी वर्णन करवू जो आवे त्रिकाली अंश क्षणिक अंश ए द्रव्यायास्तिक नहीं पर्यायास्तिक नहीं ए नहीं ज्ञान नो एंगल थी गयो के ज्ञान की त्रिकाली ने मुख्य करवा थी जीव आवो छे। जीव आवो छे केवो ए निक्षेप थी ख्याल आवे ने। नय अने निक्षेप ऑलवेज साथे साथे काम करे केम के एक बाजु ज्ञान काम करे छे बीजी बाजु ए ज्ञेय मां भेद पाड़े छे तो एने निक्षेप कहेवाय छे। चल आगे हवे जो नेक्स्ट स्लाइड निक्षेप को जानने वाले नय ज्ञान को नय कहते हैं। निक्षेप नय का विषय है और नय निक्षेप का विषय है। जे ज्ञान छे ने नय कहेवाय जे पदार्थ ने जाने छे ने निक्षेप कहेवाय બરાબર અને એમની મ્યુચ્યુઅલ રિલેશનશિપ સમજી લે। હવે ચાલો નિક્ષેપ ના ભેદ। નિક્ષેપ કે ચાર ભેદ હે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ। આ ચાર મુખ્યતા થી કીધા બાકી સમજો। ચલો એક એક ના હવે આપણે સ્વરૂપ સમજીએ છે। નામ નિક્ષેપ વિશે કહેતે હૈ તો જો ગૌણ જાતિ યા ક્રિયા કી અપેક્ષા કિયે બિના किसी का यथेच्छ नाम रख लेना तो नाम निक्षेप। पहला सिंप्लीफाई समझिए कोई नु पण अप्रोप्रिएट नाम राखी देव तेने नाम निक्षेप कहवाये छे। बराबर हवे ए नाम निक्षेप मां सामे वाला ना लक्षणों मीट थवा जोईए एवुं कोई कम्पल्शन नथी। जेवी रीतना आपणे એ તો એક્ઝામ્પલ તેનાથી લીધું કે એના લક્ષણો મીટ થતા નથી। બરાબર હવે એક બીજું નામ છે પ્રિયલ। આ પ્રિયલ નામ આપણે જેન્ટ્સ નું પણ રાખી શકીએ લેડીઝ નું પણ રાખી શકીએ। બરાબર એટલે ત્યાં કોઈ જાતિ ભેદ હોવો કમ્પલ્શન નથી। તમે કોઈનું કાંઈ પણ નામ રાખી શકો। ત્રીજું છે ક્રિયા। હવે જેવી રીતના સમજો કે પેલો ઓલો પાસ દોડનાર વ્યક્તિ કોણ હતો સરદારજી હા મિલ્ખા સિંહ। હવે સમજો કે કોઈ અપંગ વ્યક્તિ હોય એનું કામ નામ તમે રાખી દો મિલ્ખા સિંહ તો રાખવામાં કઈ દોષ નથી। અને તમે કોઈનું ગમે તે નામ રાખો ને એનો નામનો કઈ મીનિંગ પણ નીકળવો જોઈએ એવું પણ કમ્પલ્શન નથી। આ તો આપણે આપણી ઇન્ડિયન સંસ્કૃતિના નામને હજી પણ આપણે થોડા એનો મીનિંગ શું છે એની સાથે કોરિલેટ કરીએ। હવે ચાઇનીઝ ના ને જે કઈ નામ હોય એ લોકો મીનિંગ કોરિલેટ કરે પણ એનો આપણે કઈ મીનિંગ ન કાઢી શકીએ। મારો ભવ્યની એક કલીગ હતી યુએસમાં એનું નામ હતું ગોપ ખાલી ગોપ। આપણે ગણિત કહીએ ને ગણિતનો પહેલો લેટર ખાલી ગ એનું નામ ગ જ હતું। બસ નામ રાખવાનું શું વાંધો બોલાવનાર બોલાવે છે સાંભળનારે શબ્દ સાંભળીને સમજી જાય છે કે મારું નામ આ છે ખ્યાલ આવે ને। તો નામ નિક્ષેપમાં કોઈ લિમિટેશન નથી તમે કોઈનું ગમે તે નામ રાખી શકો। બરાબર આપણે કઈ જાતનું નામ રાખીએ જનરલી કે ભાઈ નામ સાંભળીને એને એવા જાતના ભાવો ઉત્પન્ન થાય તો આપણે કોઈનું નામ રાખીએ આત્મન આપણે કોઈનું નામ રાખીએ પરમ અરહંત આપણે એવા નામ શું કામ રાખીએ કે ભાઈ એવું નામ સાંભળીને એને એ જાતના ભાવો જોડાયા રહે। બરાબર સમય તેવા નામથી શું થાય કે આપણને એ ધાર્મિક ભાવો હંમેશા રહ્યા છે બાકી આ પ્રક્ષાલ બાકી તમે ગમે તે નામ રાખી શકો એમાં કાંઈ દોષ નથી। ચાલો એટલે નામમાં આ ગુણ જાતિ ક્રિયા આદિની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. જૈસે કિસી કા નામ રખા જિન દત્ત, જિન દત્ત નો મતલબ શું થાય કે જિનેન્દ્ર ભગવાને આપેલો. જિનેન્દ્ર ભગવાન વિતરાગી થઈ ગયા, એ કોઈને શું કામ કોઈ પુત્ર આપે, બરાબર છે ને? તો પણ નામ રાખ્યું શું? જિન દત્ત. કિંતુ વ જિન દેવ કે દ્વારા દિયા હુઆ નહીં હૈ, તથાપિ લોક વ્યવહાર પહેચાનને કે લીએ ઉસકા જિન દત્ત નામ રખા ગયા. એકમાત્ર વસ્તુ કી પહેચાન કે લીએ હી જો સંજ્ઞા રખી જાય ઉસે નામ નિક્ષેપ કહેતે હૈ. આ ક્લિયર છે? ખાલી કોઈ પણ વસ્તુને ઓળખવા માટે આપણે ઘરે જે રીતના કહીએ ને, નાના છોકરાઓને પાણીને ભૂ એવી રીતના કહી દે ને કે આખું બોલતા નથી આવડતું, તો આવી રીતના એક શબ્દથી સમજી જાય એમ. તો જે એ બોલી શકે તે જાતનો આપણે એને એસોસિએટ કરીશું. ચાલો, એ કયું નામ નિશ્ચય. બીજું છે સ્થાપના નિશ્ચય. કિસી અનઉપસ્થિત અવિદ્યમાન વસ્તુ કા કિસી દૂસરી ઉપસ્થિત વસ્તુને સંબંધ યા મનોભાવના કો જોડકર આરોપ કર દેના કે યહ વહી હૈ, તો એસી ભાવના સ્થાપના કહી જાતી. કોઈ પણ અત્યારના વસ્તુ પ્રેઝન્ટ નથી, તો એનો આપણે આરોપણ કોઈ બીજી વસ્તુમાં કરી દેવું એને સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. સ્થાપના નિક્ષેપમાં મહત્વ શેનું છે કે જો અહીંયા સંબંધ યા મનોભાવના, કોઈ પણ વસ્તુમાં કોઈ બીજી વસ્તુની સ્થાપના એમ જ નથી કરી દેવામાં આવતી. દેર હેઝ ટુ બી સમ ભાવ, એની પાછળ કઈ કનેક્શન હોવું જોઈએ, તો સ્થાપના કરવામાં આવે. જે રીતના આપણે જિનેન્દ્ર ભગવાન પ્રાઇમ એક્ઝામ્પલ, અત્યારના વર્તમાનમાં કોઈ જિનેન્દ્ર ભગવાન અત્યારના અવેલેબલ નથી દેખાતા, તો આપણે જે પૂજાના કે પૂજ્યત્વનો આપણે કોઈના પર આરોપ આપવો હોય, આપણે કોઈની પૂજા કરવી હોય તો કોની કરવા જોઈએ? વર્તમાનમાં ભગવાન દેખાતા તો નથી. 24 તીર્થંકર ભગવાન તો સિદ્ધ થઈ ગયા, હવે પાછળ તો આવતા નથી આપણને દર્શન આપવા માટે. તો કરવું શું કે આપણે એના માટે ભગવાનની સ્થાપના જૈન મંદિરમાં કરી. જે રીતના અકૃત્રિમ ચૈત્યાલય છે ને, નંદીશ્વર દેવ પંચમેળો અષ્ટાનિકા આવશે ને હવે, તો આ ચૈત્યાલયો ક્યાં છે કે ભાઈ બહુ દૂર છે, જે આપણે જઈ શકતા નથી. તો શું કરીએ છીએ આપણે કે આપણે એવું માંડલું આદિ બનાવીએ એમાં એની સ્થાપના કરીએ. હવે જે સ્થાપનામાં પણ મુખ્ય ઇમ્પોર્ટન્સ તેનું છે, જહાં એસા આરોપ હોતા હૈ વહાં જીવ કે એસી મનોભાવના હોને લગતી હૈ કે વો યહી હૈ. અને એ પણ મનોભાવના પણ મેજોરિટી જીવની હોવી જોઈએ, ખાલી એક જ જીવની હોય એવું ઓછું બને છે, પણ થઈ શકે, એમાં એ વાંધો નથી. પણ જ્યાં જન સમુદાયની મનોભાવના જોડાય છે તો ત્યાં સ્થાપના બને છે. જે રીતના સમજો કે દેશની બાઉન્ડરી હોય ને, તો આમ જોવા જાઓ તો ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના, બાંગ્લાદેશ, લેન્ડ તો કન્ટિન્યુઅસ છે ને, ક્યાંય કોઈ એવું કઈ માર્કિંગ તો કોઈ બનાવ્યું નથી ને, નેચરલી કોઈ બનાવ્યું નથી. પણ આ જન સમુદાયની એવી ભાવના છે કે આટલી જગ્યાને એક દેશ આપણે કહેવી જોઈએ, તો ત્યાં એક બાઉન્ડરી મેન મેડ બનાવી અને એને સ્થાપના કરી કે આટલા દેશને આટલી જગ્યાને આપણે ભારત કહે, ખ્યાલ આવ્યું ને? એને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. ચાલો આગળ. જો સ્થાપના નિક્ષેપના બે પ્રકાર છે, એના બે ભેદ છે. સ્થાપના નિક્ષેપ છે દો ભેદ, તદ આકાર સ્થાપના, અતદાકાર સ્થાપના. જેવા જિનેન્દ્ર ભગવાન સમોશરણમાં બિરાજમાન છે, એવી જ આઈડેન્ટિકલ એમની આકૃતિ આપણા જે મંદિરોમાં સ્થાપના કરવી તેને કહેવાય સદાકાર સ્થાપના, તદ આકાર સ્થાપના. અથવા જે મેરુ પર્વત જેવો ત્યાં છે એવો જ અહીંયા માંડલામાં એવો સ્ટ્રક્ચર બનાવવું તેને કહેવાય સદાકાર સ્થાપના, બરાબર? અને હવે આપણી પાસે એવી વ્યવસ્થા નથી તો આપણે શું કરીએ, કપડા પર પેઇન્ટિંગ કરી દઈએ મેરુ પર્વતનો આકાર કેવી રીતે, અથવા ખાલી એનું ચકરડું બનાવી લખી નાખીએ મેરુ પર્વત, તો એને શું કહેવાય? અસદાકાર સ્થાપના. અથવા જે આપણે મંદિરમાં તમે જોયું છે મેટલની ઓલું છે, ભગવાનની સામે એક મેટલનું નાનકડું એક યંત્ર છે, એ યંત્રમાં પણ પંચ પરમેશ્વરની સ્થાપના થાય છે. એને વિનાયક યંત્ર છે. એ યંત્ર શું છે કે જિનેન્દ્ર ભગવાન એ પંચ પરમેશ્વરી ભગવાન જ છે, પણ એની સ્થાપના તમે આવી રીતના યંત્રની યાદીમાં કરી. એનું પર્પઝ શું હોય કે પહેલાના જમાનામાં લોકો જયારે પણ પોતાના ઘરે આવી કોઈ ધર્મ અનુષ્ઠાન કરે, કોઈ ધાર્મિક ક્રિયાઓ આદિ કરે, સમજો ઘરમાં પૂજા ભક્તિ આદિ કરવી હોય તો મોટા સિમંદર ભગવાન તો લઈ જવાતા નથી, અને બીજું ઘરમાં એવું કઈ પૂજ્ય પદ નથી તો કોની સામે ભક્તિ કરે. એટલે એ લોકો આવી એટલે આવી રીતના એક પ્રથા છે કે આપણે આવું યંત્ર બિરાજમાન કરીએ, એટલે અહીંથી વિહાર થાય યંત્ર પોતાના ઘર આદિમાં લઈ જાય, ત્યાં એની સ્થાપના કરે, ત્યાં એની પૂજા આદિ કરે. તો એ અસદાકાર સ્થાપના છે. અથવા તમે ઘણું સાંભળ્યું હશે ને ઘણી વાર કે લોકો એક ચોખ્ખો એક ચોખાનો દાણો લે અને એની ઉપર પછી જિનેન્દ્ર ભગવાન અથવા પંચ નમોકાર મંત્ર આદિ કોતરાવે, એવું કંઈક સાંભળ્યું હશે કદાચ. તે શું કરે છે કે ત્યાં અસદાકાર સ્થાપના કરે છે. બરાબર, ચાલો નેક્સ્ટ સ્લાઇડ જો. જિસકા પદાર્થ જિસ પદાર્થ કા જૈસા આકાર હો વૈસા હી ઉસકી સ્થાપના મેં કરના તો સદાકાર સ્થાપના. જો અહીંયા સ્થાપનામાં મુખ્ય ઇમ્પોર્ટન્સ એનું છે કે જીવની મનોભાવના. બરાબર, તો જ્યાં સદાકાર સ્થાપના છે ને ત્યાં જીવની મનોભાવના નેચરલી વધારે જોડાય છે, કેમ કે જેવો ત્યાં આકાર છે એવો જ આપણે અહીંયા એસ્ટાબ્લિશ કર્યો, તો જોઈને જ ભાવ આવે છે કે જો આ ત્યાં આવા હશે. ખ્યાલ આવે છે? તો એ ભાવ પ્રધાનતા માટે સદાકાર સ્થાપના વધારે કરવામાં આવે છે. ઓર ચાહે જૈસા આકાર કરી લેના તો અસદાકાર સ્થાપના. હા, જો આપણે પૂજાના આઠ દ્રવ્ય છે ને, બહુ સરસ આઠ દ્રવ્યના નામ શું લીધા? જલ, પછી ચંદન. ચંદન તો લાકડું છે પેલું, આપણે શું યુઝ કરીએ છીએ કે ચંદન નું પાણી યુઝ કરીએ આપણે. પછી અક્ષત, અક્ષત એટલે અખંડ આખો ચોખાનો દાન. પછી ચોથું છે પુષ્પ, પુષ્પ એટલે તો ફૂલ થાય, પણ એ ફૂલ ભગવાનને ચડાવવામાં ઘણી જીવ હિંસા છે. હવે પહેલાના જમાનામાં ચક્રવર્તી આવી હતા તો એ કલ્પવૃક્ષના ફૂલ લઈ આવતા હતા, અને કલ્પવૃક્ષના ફૂલ હોય ને એ પૃથ્વી કાયિક હોય, એ ફૂલ નથી, એ રત્નમણીના બનેલા ફૂલો છે, અને એનાથી ભગવાનની પૂજા કરતા હતા. આપણે તો રત્ન અફોર્ડ ના કરી શકીએ, એવી પૂજા આપણે કરી શકતા નથી, તો આપણે શું કરીએ કે આપણે ચોખામાં જ એ પુષ્પની સ્થાપના કરી. ખ્યાલ આવે ને? એને સ્થાપના નિષેધ કહેવામાં આવે છે. ત્યાં અસદાકાર છે કેમ કે કઈ પુષ્પ જેવું દેખાતું પણ નથી. ખ્યાલ આવે ને? ચાલ આગળ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જરા સાંભળ્યું. સ્થાપના નિષેધ છે કારણ, તેના માટે સ્થાપના નિષેધ કરવામાં આવે છે. જો સદૃષ્ટા કો સ્થાપના નિષેધ કા કારણ નહીં માન લેના ચાહીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો છે ને ઘણી વાર ગડબડ કરે છે. ઉસકા કારણ તો કેવલ મનોભાવના હિ હૈ. આપણે શું કરીએ, આપણા ઘરે જિનેન્દ્ર ભગવાનની નાની પ્રતિમા હોય ને, ધાતુની કે માર્બલની, કે આપણે આપણા ઘરે પણ સ્થાપિત કરી દઈએ, પછી શું કરીએ કે એમ ડેકોરેશનનો પીસ બની જાય આપણા ઘરે, એ સ્થાપના નિષેધ નથી. ત્યાં પૂજ્યત્વનો આરોપ આવતો નથી, એ ભગવાન જ નથી. થોડી કડક ભાષા છે પણ એ ભગવાન જ નથી. સ્થાપના નિષેધ કોને કહેવાય? તમે સદાકાર કે અસદાકાર સ્થાપનામાં પણ જે પ્રોપર વિધિ વિધાનથી એના સંસ્કાર પૂર્વક એની આખી વિધિ પૂર્વક જન સમુદાયના ભાવો પૂર્વક તમે એના પર સ્થાપના કરો, અને પછી એને પ્રોપર સ્થાનમાં બિરાજિત કરીને એના ઉપર જે એના રોજના નિયમ આદિ પૂર્વક અભિષેક પૂજન આદિ કરો તો એ ભગવાન બને. ખ્યાલ આવે? હા, એ પ્રાણ પ્રતિષ્ઠા, એ સૂર્ય મંત્ર આદિ એનું એનું મહત્વ છે. આપણે ખાલી ઘરે આમ બિરાજમાન કરી દઈએ ત્યાં, અહીંયા તો છે અમેરિકામાં પણ એવું હોય ઘણા મંદિરોમાં કે પંચકલ્યાણ પ્રતિષ્ઠા કરી શકતા નથી, અને સમજો કે અહીંયા ઇન્ડિયામાં કરાવેલી પણ હોય તો લઈ કેવી રીતના જાય? એટલે ઘણી જગ્યાએ શું થાય, કોમ્પ્રોમાઇઝ કરીને લોકો કોતરાવેલી મૂર્તિને કુરિયર કરાવી દે. તમે ભગવાનને કુરિયર ન કરાવી શકો તો શું કરે કે હજી કોતરાવેલી જ છે પ્રતિમા, એને કુરિયર કરીએ ત્યાં બિરાજમાન કરીએ, કે આપણે તો માનીએ છીએ ને ભાવથી, એવું ન ચાલે. એવા શોર્ટકટ ન ચાલે. ખ્યાલ આવે છે ને? પ્રોપર સ્થાપના નિક્ષેપ તો એવી રીતના થવો જોઈએ કે જ્યાં પૂજ્યપણાનો ભાવ હોય. માનસમાં જો આપણે ઉપર પણ જે આપણે અહીંયા સુવર્ણપુરીમાં સ્થાપના નિક્ષેપ દ્વારા પ્રતિષ્ઠિત પ્રતિમાઓ કહી છે, એક સિમંદર ભગવાનની, પાછળ સૂર્યકિર્તિ ભગવાનની અને બાહુબલી ભગવાન. ચાલો આગળ વાંચો. એ પ્રતિષ્ઠિત નથી, પ્રતિષ્ઠિત નથી પ્રતિમા. જો આપણા ઘરે ફોટો ફ્રેમ્સ આપણે રાખીએ છીએ કે નહીં, એ ઘરે તેના માટે આપણે ફોટો જ રાખીએ છીએ. આજે અત્યારના બધા ફોટોગ્રાફર છે એ તેના માટે છે, એ આ પ્રતિષ્ઠિત ન કહેવાય. ખરેખર આપણે આજે સ્થાપના નિક્ષેપથી જેની પ્રતિષ્ઠા થાય અને પૂજ્યપણાનો આરોપ આવે એ ફોટોઝમાં ન થઈ શકે. સિમિલરલી જે અપ્રતિષ્ઠિત છે એમાં એવી રીતના પૂજ્યપણાનો આરોપ નથી આવતો. દર્શન એટલે જે જીનેન્દ્ર ભગવાન સામે છે તો પછી એનું દર્શન કરીને શું કરશે? તમે ખાલી સ્ટ્રક્ચરનું દર્શન કરો છો માનસ તંત્ર, પણ સામે જીનેન્દ્ર સિમંદર ભગવાન સામે બિરાજમાન છે તો એનો અંદરથી આપણને એટલો ભાવ આવવો જોઈએ કે સામે જ ભગવાન છે. તે માર્બલ એવી રીતના આપણે જો વિચાર એ રીતે કરવો જોઈએ, આ પૂજ્યપણાનો ભાવ ક્યાં હોવો જોઈએ એનો થોડોક આપણે ઊંડો વિચાર કરવો જોઈએ. ચલો આગળ વધીએ. જન સમુદાય કી માનસિક ભાવના જહાં હોતી હૈ વહાં સ્થાપના નિક્ષેપ સમજના ચાહીએ. જૈસે વિતરાગી પ્રતિમા દેખકર બહુત સે જીવો કે ભગવાન ઓર ઉનકી વિતરાગતા કી મનોભાવના હોતી હૈ ઇસલિયે વહ સ્થાપના નિક્ષેપ હૈ. ચલો આગળ વધીએ. જો અંતર નામ, નામ ઓર સ્થાપના મેં અંતર ક્યાં હૈ? નામ નિક્ષેપ અને સ્થાપના નિક્ષેપ. સમજો આપણે અહીંયા સિમંદર ભગવાનનું નામ સિમંદર રાખી દીધું અને સ્થાપના પણ એની કરી તો બેમાં ફરક શું પડે? અચ્છા ચલો, આપણે જે ભગવાનની પ્રતિમા બને ને એની પહેલાં જે રો માર્બલ આવે ને ઓલામાંથી એ સ્લેબ આવે ને એ કારીગરને ત્યાં આવે. આપણે જોવા જઈએ તો એ આપણને કારીગર કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરાવે કે દેખો એ સિમંદર ભગવાન આપ્યો, એ શું કે દેખો એ સિમંદર ભગવાન. તો ત્યાં તો એને શું કર્યું છે? હજી ખાલી નામ આપ્યું છે, ત્યાં કોઈ સ્થાપના નથી થઈ. હજી ફક્ત એને નામ આપ્યું કે આમાં ભવિષ્યમાં સિમંદર ભગવાન બનશે, એટલે ત્યાં એકચ્યુઅલી દ્રવ્ય નિક્ષેપ પણ આવશે. ખ્યાલ આવશે? પણ એમાં પૂજ્યપણાનો આરોપ હજી નથી અને સ્થાપનામાં પૂજ્યત્વનો આરોપ આવે છે. જો નામ નિક્ષેપ ને પૂજ્ય અપૂજ્ય કા વ્યવહાર નહીં હોતા ઓર સ્થાપના નિક્ષેપ ને વ્યવહાર હોતા. જો આપણે દ્રવ્ય ને ભાવ બે નિક્ષેપ છે લઈ લઉં, ટાઈમ તો થઈ ગયો છે. ચાલો બ્રીફલી બે મિનિટમાં કહીને આગળ વધશું. દ્રવ્ય નિક્ષેપ કોને કહે છે? જેની પરિભાષા ભૂત ઓર ભવિષ્ય પર્યાય થી મુખ્યતા કો લેકર ઉસે વર્તમાન ને કહેના યા જાનના દ્રવ્ય નિક્ષેપ હૈ. કોઈ નાનો રાજકુમાર હોય એને અત્યારથી જ રાજા સાહેબ કહી દેવું, જેમ કે ભવિષ્યમાં રાજા થશે. અથવા કોઈ પહેલા રાજા હતા અને હવે મુનિ થઈ ગયા, અથવા સમજો નરકમાં વયા ગયા શ્રેણીક રાજા, એને હજી પણ શ્રેણીક રાજા જે કહેવું. ભૂતકાળ અથવા ભવિષ્યકાળની પર્યાયોનો આરોપ વર્તમાનમાં આપવો એને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. બરાબર. હવે નેક્સ્ટ સ્લાઇડ. ભાવ નિક્ષેપ કોને કહે છે? કેવલ વર્તમાન પર્યાય કી મુખ્યતા છે. જો પદાર્થ વર્તમાન મેં જિસ દશા મેં હૈ ઉસે કુદરૂપ કહેના તો ભાવ નિક્ષેપ હૈ. વર્તમાનમાં સિમંદર ભગવાનને સિમંદર ભગવાન કહેવા એને ભાવ નિક્ષેપ કહેવાય છે. વર્તમાનમાં મહાવીર ભગવાનને તીર્થંકર કહેવા એ દ્રવ્ય નિક્ષેપ છે, કેમ કે તીર્થંકર હતા અત્યારના તો સિદ્ધ થયું. ખ્યાલ આવ્યું બેમાં ડિફરન્સ? ભાવ નિક્ષેપ કેવું છે? એ નિશ્ચયથી પદાર્થનું વર્તમાન સત્ય સાચું વર્ણન છે. દ્રવ્ય નિક્ષેપ કેવું છે? એ તો એ આરોપિત કથન છે, પણ પર્યાયની અપેક્ષાએ આરોપિત કથન છે. અને નામ ને સ્થાપના નિક્ષેપ કેવા છે? એક પદાર્થનો અન્ય પદાર્થમાં આરોપ કરી લેવાનું એના પર વર્ણન છે. ચલો આની હજી વિશેષ થોડી બે ચાર માહિતીઓ છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ધીમા जिनवाणी भारती तो निज को दिन है जो तेरी शरण रहे तो पावे जा वाणी के ज्ञान से दूजे लोकालो तो वाणी मस्तक नमो सदा दे सुनो बोलो जिनवाणी मां सुनो जय।